मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञान तीमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्याकोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहोवंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र वचनामृत आधारित त्रिदिवसीय शिबिरना आ उपक्रम नी अंदर अपने वचनामृत आधारित संकलित त्रण बातों विचार करवा प्रयत्न करीशु। जयरे शिबिर जेवो कोई घनिष्ठ कार्यक्रम नो उपक्रम अपने लईए छीए एमां अपने जोड़ाईए छीए त्यारे एक अध्यात्मनो अभियान अपना जीवन में आपने प्रारंभ करीए छीए अने आ अध्यात्मनो अभियान जयरे प्रारंभ थाय छे त्यारे ए अभियान विषेनी थोड़ी आपने विचारणा करवी जोईए। अध्यात्म एटले स्वनो अभ्यास करवा माटे स्वनी ओळख माटे स्वरूपनी प्राप्ति माटेनो ए उपक्रम छे। जो ए गंभीरता न पकड़ाय तो अध्यात्म ए अनेक प्रकारना सोशियल स्टेटस जेवू आपणा माटे बनी जाय। इट इज नॉट ए पार्ट टाइम बिजनेस, इट इज नॉट ए साइड बिजनेस। एनी पूरेपूरू गांभीर्य एनी पूरेपूरी संकल्पना परसेप्शन राइट परसेप्शन कोई अनायास कोई अवकाश मेळ्यो छे ने कोई बीजो विकल्प नथी कोई अकस्मात के कोई आकस्मिक ए अध्यात्मनी साधना नथी। अध्यात्म ए कोई वरघोड़ानो विषय न बनी शके ए कोई लोक मेळो कहीए तो एनो विषय पण न बनी सके मनोरंजन के महफिल पण न बनी सके। इट इज नॉट पास्ट टाइम। ज्यारे अध्यात्म अनेक वार जीवननी अंदर आ परिभ्रमण में जीवे उपक्रम तो घणी वार कर्या छे पण अध्यात्मना संदर्भनी अंदर ए अभियान ज्यारे एने कर्युं छे तो ज दृष्टि लागे छे। नहीं तो परम कृपाणु देवे कहूं तेम वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पड़ियो। यम नियम संयम वनवास मौन तप जप दृढ़ आसन हठ जोग शु बाकी रह्यो छे शास्त्रना अभ्यास सब शास्त्र के नए धारी वह साधन बार अनंत कियो अनंत वार आ साधनों कर्या छे। कृपाणु देव 159 में कहे अनंत वार जिन दीक्षा अनंत वार आचार्यपणो અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, ઉપક્રમ બધા થઈ ગયા છે, કછુ ઓર રહા ઉન સાધન સે. અને ક્યારેક તો આવી ગંભીરતા વિના જ્યારે આપણે કંઈ પદાર્પણ કર્યું હોય, સોશિયલ સિમ્બોલ, સ્ટેટસ ઓરિયન્ટેડ રિલિજિયન, ચાલે જીવનની અંદર કંઈક આપણે પૈસો થઈ ગયો છે તો કંઈક આવું જીવનની અંદર હવે આપણને કંઈક થોડુંક એસોસિએશન આપણું સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન સાથે હોવું જોઈએ. એટલે ઓલો કે હું અહીંયા જાઉં છું, ઓલો કે હું અહીંયા જાઉં છું, ચાલે. બધા જ સંસારની અનેક પ્રકારની કામના, સંસારની અનેક પ્રકારની અભિલાષા, એની અંદરનો પાર્ટ બને ત્યાં સુધી આ અધ્યાત્મ આપણા જીવનની અંદર આત્મિક ચેતનાને સ્પર્શી ન શકે. સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. આખરે તો પોકાર કરીને કેવું પડે કે બધા જ મારા સાધનો બંધન થયા, અને સાધન બંધન થાય એથી વધારે કમ નસીબી શું? ન કર્યું હોય અને બંધન છૂટતું નથી એને માટે તો આશ્વાસન છે કે મેં કોઈ દિવસ પ્રયત્ન જ નથી કર્યો, મેં કોઈ સાધન જ નથી કર્યું. કંઈ વાંધો નહીં, મને ક્યાંથી પરિણામની પ્રાપ્તિ થાય? પણ સાધન બંધન થાય, આથી વધારે વિપદ અવસ્થા કઈ હોઈ શકે જીવનની અંદર? એ સંદર્ભની અંદર પરમ કૃપાળુ દેવે કેટલીક વાતોને એવી મુખ્ય તરીકે કહ્યું છે, મુખ્ય બનાવીને. આવું અનંતવાર થયું છે એનો ના નથી પાડી, પણ પરિણામ નથી આવ્યું. દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં સાર્થકપણું ન થયું. આ એક વેરી સિરિયસ, જેને કહીએ ગંભીર, આપણા ઉપર ઇટ ઇઝ અ સેલ્ફ એલિગેશન. જે મનુષ્ય જીવનની મહત્તા જ્ઞાની પુરુષોએ એટલી બધી ગાઈ છે, એવો દુર્લભ મનુષ્ય દે એકવાર મેળો, બે વાર મેળો, પાંચ વાર મેળો, પચીસ વાર મેળો, સો બસો વાર મેળો, કેટલી વાર શબ્દ મૂક્યો? અનંત. જ્ઞાની પુરુષોની પરિભાષાની અંદર આખો કાળ મુઠ્ઠીમાં લઈ લે છે. અનંતો કાળ છે, અનંતનું પરિભ્રમણ છે. આ ચૌદ રાજલોક, 84 લાખ યોની, 4 ગતિ, એનું આવા પરિભ્રમણને જ્ઞાની એક શબ્દમાં મૂકે છે, અનંતવાર મનુષ્ય પણ મળ્યું. બાકીનાની તો વાત જ કરવામાં આવે, નરક નિગોદમાં કેટલું એની વાત નથી થતી, 13 ઇંચની વાત નથી. મનુષ્યપણું પણ અનંતવાર પ્રાપ્ત થવા છતાં, પણ એ મનુષ્યપણાને એક વિશેષણ લગાડ્યું, દુર્લભ. આવું દુર્લભ મળવા છતાંય કંઈ અર્થ ન થઈ શક્યો. જીવનમાં જ્યારે આ સ્થિતિ ઉપર જીવ આવે ત્યારે એને અધ્યાત્મના ઉપક્રમ જે લેવાના છે એ વન્સ મોર કરીએ. આ કલા છે, ડાયરો છે, મહેફિલ છે, મનોરંજન છે, મેળા ટોળા છે, એમાંથી કશું પ્રાપ્ત ન થાય. અકસ્માતથી આત્મા પ્રાપ્ત ન થાય. ઇટ્સ નોટ એન એક્સિડેન્ટલ, ઇટ ઇઝ અ સિસ્ટમ. ધર્મ છે, એની પરંપરા છે, એ સિસ્ટમ છે. અને કોઈ આપણે કહીએ કે કોઈને પરમ કૃપાળુ દેવ જેવાને 7 વર્ષની ઉંમરે જ્ઞાન થયું, જ્ઞાનેશ્વરને 16 વર્ષની ઉંમરે આવી એમણે ગીતા ઉપરનું ભાષ્ય લખ્યું, જ્ઞાનેશ્વરી લખી, કે જગદગુરુ શંકરાચાર્યજીએ આ નાની 12 વર્ષની ઉંમરના બ્રહ્મસૂત્રના સ્તોત્રો લખ્યા. ઇટ્સ ઓલ એબનોર્મલ એન્ડ સિસ્ટમ ઇઝ નોટ ફોર એબનોર્મલ પર્સન્સ. આ જે કંઈ વ્યવસ્થા છે આત્મકલ્યાણની, ઇટ્સ ફોર નોર્મલ મેન. એ બધા તો કહે છે કે જન્મજાત જ્ઞાની હતા. કૃપાળુ દેવે તો કહ્યું કે આ દેહ ધારણ કર્યો ત્યારથી અજ્ઞાનપણું સંભવિત નથી. એટલે એ લાઈન ઉપર, એબનોર્માલિટીના લાઈનના ગણિત લઈને કોઈ દિવસ બેસવું નહીં કે ઇટ ઇઝ એન એક્સિડન્ટ. મને ગમે ત્યારે આમ ઝપકીને જાગીને આત્મકલ્યાણ થઈ જશે, આવી કોઈ ભ્રમણામાં જીવી રહેવું નહીં. જ્યાં સુધી અધ્યાત્મનું અભિયાન જીવનમાં શરૂ નહીં થાય ત્યાં સુધી સંસારનું અભિયાન ટળે એવી કોઈ અપેક્ષા રાખવી નહીં. એટલે એ વાત કરવા માટે આ અધ્યાત્મની અંદર ઇટ ઇઝ નોટ એન એક્સિડેન્ટલ. એ જ રીતે આપણે કહીએ કે આ કોઈ પાસ્ટ ટાઈમ, ઇટ ઇઝ નોટ એન ઓર્નામેન્ટલ સિસ્ટમ. શિબિરની અંદર જઈએ તો જરા ક્વોલિફિકેશન કે મેં આટલી શિબિરો કરી છે. આ બાયોડેટાની અંદર ઉમેરવાની બધી વસ્તુ નથી. ધીઝ આર નોટ ધ ક્વોલિફિકેશન ટુ બી એડેડ ઇન અવર બાયોડેટા. બાયોડેટા ઇઝ રિલેટેડ ઓફ ધીસ લાઈફ ઓનલી. અને આ જે ઉપક્રમ છે, આ જે આપણો પુરુષાર્થ છે, એને આ જીવન સાથે સંબંધ નથી, એને આપણી પરંપરા જીવનની છે, એને સમાપ્ત કરવી છે. આત્માની મુક્તિનો માર્ગ છે. અને આત્માની મુક્તિના માર્ગને લેવા માટેની ભૂમિકા, આપણી માનસિકતા શું હોય, એ માનસિકતા કે ક્યાંય જવાનું સાધન નથી, માટે અપાશ્રે જવું, કઈ કામ ધંધો નથી, માટે સામાયિક લઈ લેવી. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન મહાવીર ફરમાવે છે, ઇન્દ્રિયો સતેજ હોય, મન સાબુત હોય, શરીર સશક્ત હોય, તે સમયે સાધવા માટેનું આધ્યાત્મ ધર્મ છે. આંખે દેખાતું ન હોય, પગે ચાલી શકાતું ન હોય, ઘરની અંદર આપણે બોજો બની ગયા હોય અને કશું જ થઈ ન શકતું હોય, એક લીટીએ વાંચવાની હવે ક્ષમતા નથી, પાંચ મિનિટ પણ બેસી શકવાની ક્ષમતા નથી, અને ધર્મ કરવા નીકળ્યા છીએ, એ ધર્મ નથી, દંભ ને આડંબર થઈ જશે. ધર્મ એ તો મનુષ્ય જીવનની પૂર્ણ સશક્તતાની અંદર સાધના કરવા માટેની પરિપાટી છે. એ કોઈ જીવનની સંધ્યાનો વ્યાયામ નથી, જીવનના મધ્યાહ્નની અંદર સ્વીકારવા માટેનો ઉપક્રમ છે. કૃપાળુ દેવે કહ્યું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ સિદ્ધિને આપે છે. જો આ હોત તો કહ્યું હોત કે ઉતાવળ કરો માજી, 70-75 વિઝિટ્સ ન હોય તો આપણને એ ઉપક્રમ ફળદાયી થતો નથી. અનંતવાર સાધન નિષ્ફળ ગયા છે, એક વાર ઓર, પણ હવે એ ભૂલ કરવી નથી. સમર સમર અબહસત હૈ નહીં ભૂલેંગે ફેર, આ નિશ્ચયથી જે બેઠો છે અને જેણે આ જીવનની અંદર આવા સત્પુરુષનો સાથ પકડ્યો છે, જેણે કે મારે અધ્યાત્મનું અભિયાન શરૂ કરવું છે અને એ અભિયાન હવે ઉત્તરોત્તર મારી જ્યાં સુધીની આ ભવભ્રમણની યાત્રા છે ત્યાં એ ચાલુ જ રહેશે, એ માટેની ત્રણ સજ્જતા, એક જિજ્ઞાસા, બીજી વિચારણા અને ત્રીજી વર્તના, આ ત્રણ વાત ઉપર વચનામૃત આધારિત આપણે વિચાર કરીશું. પહેલા તો જિજ્ઞાસા. કૃપાળુ દેવે એક સરસ મજાના પદની અંદર આ વાતને એવી માર્મિક અને વેધક રીતે મૂકી, બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુગમ બિના એહી અનાદિ સ્થિત. બુઝી ચહત જો પ્યાસ કો, પ્યાસ લાગી છે એને બુઝાવવાની ઈચ્છા છે પોઝિટિવલી, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઝંખના, ઝૂરણા, તડપણ લાગી છે, એની માત્રા કેટલી છે?
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષે તો તરીએ કોણ ઉપાય.
કયો ઉપાય જીવને તારવાનો છે? લઈ લાગી નથી જીવનની અંદર. જેને બ્રાહ્મી વેદના કહે છે, આવી વેદનાનો કોઈ સ્પર્શ થયો છે? સમથિંગ ઇઝ મિસિંગ ઇન માય લાઈફ,
હજી હું મારા અસ્તિત્વને ઓળખતો નથી, હજુ એ દિવ્ય ચેતનાનો મને કોઈ ભણકાર અંદરથી મળતો નથી. જ્યાં સુધી આ વેદના જાગતી નથી, આ ચહત જાગતી નથી, પ્યાસ નથી, પ્યાસ વિના કોઈ માણસ આવ્યો હોય એને બિલકુલ તરસ લાગી નથી, અને આપણે પૂછીએ પાણી પીવું છે, પાણી લાવું, તો પૂછશે ફ્રીજનું છે કે માટલાનું છે, ઠંડુ છે કે ગરમ છે, શરબતનું છે કે આનું છે, દૂધમાં શરબત છે કે આમાં શરબત છે, પેપ્સી છે કે કોકા કોલા છે, એ હજાર પ્રશ્ન કરવાનો, કારણ કે એની દાનત નથી, એને તરસ નથી. પણ રસ્તે ગ્રીષ્મના તડકામાં ચાલ્યો જતો હોય ધોધમાર તડકામાં, અને આપણું મોઢું જુએ અને બારણું બપોરે ઉઘડે અને કોઈ રસ્તે રાહગીર કહે કે શેઠ પાણી પાસો, આપણે પાણીનો લોટો લઈને આવીએ ત્યારે એક પ્રશ્ન કરવાનો છે કે તમારું પાણી નળનું છે કે ડંકીનું છે, ફિલ્ટર છે કે નોન ફિલ્ટર છે, મિનરલ વોટર છે કે સિમ્પલ વોટર છે. અરે તને કઈ તારી દાનત જ નથી પાણી પીવાની. આવી જ્યારે તૃષ્ણ લાગે, કોઈ દિવસ જમેલાને ભાણે બેસાડવાનું પાપ ન કરવું, ભૂખ્યાને ટાઢો રોટલો દેશો ને તોય બિચારો પ્રેમથી ખાશે, પણ ઓલો તો જયમાં પછી આપણી બધી આઈટમના અવગુણ ગાશે કે આ બરોબર નહીં, આનો ટેસ્ટ બરોબર નહીં, કારણ કે એને ખાવું નથી. કંઈક એવી સ્થિતિ અધ્યાત્મની થઈ ગઈ છે. પ્યાસવાળા લોકો નથી. કૃપાળુદેવ કહે છે તૃષાતુરને પાયાની મહેનત કરજો. 258 તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરજો અને તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને પાયાની મહેનત કરશો નહીં. એથી આગળ જેને તે પેદા થવાની ન થાય, જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. આપણને તો અભરખો જાગ્યો છે કે આખી દુનિયાનું કલ્યાણ કરી દે, બોલ 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 મહિંડો જ છે, પણ નથી એને સાંભળવું, એને રસ નથી, એને સંસારની સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, પૈસો, ટકો, ધંધો, ધાપો અને સંસારની અંદરના એટલે બધી એની એ પ્રકારની એની અંદર તરબોળ છે, એને અધ્યાત્મમાં રસ કે રૂચિ નથી. અને આપણને એમ છે કે એને અહીંયા જલ્દી લાવી દઈએ, એનું કલ્યાણ હવે કરી જ દેવું જોઈએ. આપણે જ્ઞાની કહે છે કે તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવા માટેની મહેનત કરજો, અને જેને તે પેદા ન થાય તેના પ્રત્યે ઉદાસીન રહેજો. ઉદાસીન રહેજો. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે તીર્થંકરે કોઈ દિવસ કોઈને દીક્ષા લેજો એમ પણ કહ્યું નથી, પત્રમાં લખ્યું છે. જિજ્ઞાસા જોઈએ. જીવમાં જ્યાં સુધી જિજ્ઞાસા જાગી નથી ત્યાં સુધી અધ્યાત્મના ઉપક્રમો એ એના જીવનમાં અભિયાન નહીં બને, અલંકાર બનશે. એક બોધ વાક્યમાં કૃપાળુદેવ લખે છે કે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, પદાર્થ શું છે એને ઓળખવા પ્રયત્ન કરવો, જગતમાં સત શું છે, બદલાતા રૂપરંગ તો ઘણા જોઈએ છીએ, પરિવર્તિત થતું જગત તો રોજ દેખાય છે જે માયા સ્વરૂપ છે, પણ એમાં તત્વ શું છે જે સનાતન છે જે શાશ્વત છે, પરિવર્તનશીલ જગતમાં અપરિવર્તનીય શું છે, આ વસ્તુ કહેવાય, વસ્તુનો સ્વભાવ કહેવાય, વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહેવાય, તેને જાણવા માટેની જિજ્ઞાસા રાખજો. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. બૌદ્ધ વચનમાં કહ્યું છે કે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા રાખો. જગતમાં જેટલી વસ્તુ છે, જેટલા પદાર્થ છે, જેટલા દ્રવ્ય છે, એમાં શ્રેષ્ઠ શું? આત્માથી સૌ. આત્મા એના તત્વને મેળવવાની જિજ્ઞાસા રાખજો. 135ની અંદર ખંભાતના મુમુક્ષુઓને પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર બહુ સરસ વાત લખી છે. મુમુક્ષુએ કંઈક પ્રકારની ધર્મ મેળવવા માટે ભગવાનને પત્ર લખ્યો છે કે અમને ધર્મની પ્રાપ્તિ કેમ થાય. એને પ્રાપ્તિ, એને જે કંઈ પત્ર લખ્યો છે એના ઉપરથી એમની જિજ્ઞાસાને પ્રભુએ કેવી બિરદાવી છે. એ કહે છે, અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. મુમુક્ષુઓની આ જિજ્ઞાસા, કૃપાળુ દેવનો સત્સમાગમ કરવો છે, અવકાશ મળતો નથી, મુંબઈ આવવાની અનુમતિ મળતી નથી, પત્ર વ્યવહાર સિવાય કોઈ માધ્યમ નથી. ખંભાતના મુમુક્ષુઓ પાસે ટિકિટ ભાડું નહોતું એવો પ્રશ્ન નથી, આગ્રહ નથી. એટલે પત્ર વ્યવહારથી આ ધર્મ જિજ્ઞાસાનું પ્રમાણ કેટલું હશે કે શા માટે અમારે ધર્મ જોઈએ છે. લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે, અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. ક્યારે આવો વિચાર આ ભૂમિકામાં આપણી વિચારણા થઈ છે? સવારે વાત ચિંતનની નીકળી હતી. આવું ચિંતન ક્યારે થયું છે? સંસારના કેટલા બધા પ્રશ્નો ઉપર આપણે ચિંતન કરીએ છીએ. એક મકાન બનાવવું હોય, એનું રંગરોગાન કરવું હોય, એક નવો પ્લોટ લીધો હોય, એનું આયોજન કરવું હોય, એમાં ચિંતનમાં દિવસોના દિવસોના ઉજાગરાના ઉજાગરા કર્યા છે. પણ ક્યારે મારું અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? આવું ચિંતન ક્યારે થયું હોય? અને એ ચિંતનમાં ક્યારે કઈ રાત આપણી ઉજાગરા સાથે ગઈ છે? હા, આપણે તો કહીએ કદાચ કે હું બહુ આત્માનો વિચાર કર્યો એટલે મને ઊંઘ જલ્દી આવી જાય. સાચી વાત છે ભાઈ. અધ્યાત્મ એ ઊંઘ લાવવાનો વિષય જ્યાં સુધી બની રહેશે. યા નિશાયામ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. ભાઈ, જ્યાં સુધી જગતના જીવો ઊંઘતા છે એ અવસ્થામાં જે જાગે છે અને સદૈવ જાગતો છે એ જાગૃત પુરુષની નિશાની છે. એને ચૈતન્યની લગ્ની લાગી છે, એને બ્રાહ્મી વેદના જાગી છે, એ પીયુ પીયુ પોકારે છે, અંદરથી એને ભણકાર છે. એટલે કહે છે કે આવી જિજ્ઞાસા એ પણ કલ્યાણ છે. 503ની અંદર કૃપાળુદેવે લખ્યું કે જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિકા છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવો તે પ્રથમ ભૂમિકા છે. જીવની અંદર કેટલીક વાર એટલી બધી ભ્રમણા હોય કે એની જેટલી ચિંતા છેલ્લી ભૂમિકાની હોય એટલી પેલી ભૂમિકાની ન હોય. એ સિદ્ધપદની વાત કર્યા કરે. અનંત વાર કૃપાળુદેવે કહ્યું કે સિદ્ધપદનો ઉપદેશ આપી ચૂક્યો છે અને પોતે મિથ્યાત્વમાંથી ખસ્યો ન હોય, સંસારના એક પણ વસ્તુમાંથી ખસે નહીં, અને વાત કરે સાતમાએ શું થાય, બારમાએ શું થાય, તેરમાએ શું થાય. અરે ભાઈ, એ જે થવાનું હશે તે થઈ જશે, પણ તું અત્યારે ઉભો છું એનું શું, એ વિચાર કર ને. કઈ ભૂમિકાએ ઉભા છીએ? જિજ્ઞાસાનું બળ જેમ જીવનમાં વધે, તત્વને જાણવાની જિજ્ઞાસા, શું છે આ આત્મતત્વ, શું છે આ જગત, શું છે જીવ, શું છે જડ અને ચેતન, શું છે આ જીવ અને અજીવ, શું છે આ નવ તત્વ, કેવી રીતે છે. નવ તત્વના સારાંશ જ્ઞાનીઓ કહે છે કે જીવ અને અજીવ બે તત્વમાં આવે છે અને એમાં જાણવા જેવો તો જીવ જ છે. આ શું છે બધું, કઈ ભૂમિકાએ છે? અને આ વાત શુકમ આપણને કીધી છે કે આ મનુષ્ય જન્મની અંદર આ સંગનીપણું, પંચેન્દ્રિયપણું, છ પર્યાપ્તિ અને આ વિતરાગ દર્શન પ્રાપ્ત થયું છે ત્યારે આ બુદ્ધિની અંદર આવો સદવિવેક પૂર્ણપણે સંભવિત છે એવી અવસ્થામાં આપણે બેઠા છીએ. માટે આપણને જ્ઞાનીઓએ કહ્યું કે ભાઈ આનો વિચાર કરો, તમે આનો વિચાર કરો, આની જિજ્ઞાસા જીવનમાં જાગૃત કરો કે શું છે, આ તત્વ છે શું, આ તત્વની જિજ્ઞાસા કરો. પણ વ્યવસાયના 516 પત્રમાં કૃપાળુદેવ લખે છે, વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. આપણી રૂચિ ક્યાં છે? વ્યવસાયની અંદર. ફોન ઉપાડીએ, કેમ છો, છે કઈ કમાવા જેવું? હા, તું છો એક કમાવા જેવો દુનિયાભરમાં. કઈ જાણવા જેવું? કેમ કે આની જગત આખાની પંચાયત છે, એટલે આપણા બે જ શબ્દ હોય, કઈ જાણવા જેવું, કઈ કમાવા જેવું. ક્યારે આપણી આ જિજ્ઞાસા, સંસારના વ્યવસાય પ્રત્યેની રૂચિ આ કોન્શિયસલી અનકોન્શિયસલી આ બહાર પડતી જ હોય છે. આપણી રૂચિ જેવો પેસેન્જર મળે એવી પ્રકારનું એની પાસેથી શું લાભ થાય એ જાણવા માટે કોઈ આપણને શીખવવું પડતું નથી. આ સ્વાભાવિક છે. રૂચિ, અનુયાયી, વીર્ય, જીવનની બધું જ જે વીર્ય એક જીવનમાં ગુણ છે, પણ એ ક્યાં જાય છે? કે અદ્રશ્ય થઈ ગયો છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી, અથવા મુક્ત ન થાય ત્યાં સુધી શું વીર્ય ગુણ અદ્રશ્ય થઈ ગયો છે? આત્માના ગુણો આત્માની સાથે જ છે, તો જાય ક્યાં? તો કે રૂચિ, અનુયાયી, વીર્ય. જ્યાં જ્યાં આ જીવની રૂચિ છે ત્યાં ત્યાં એનું આ વીર્યરૂપી પુરુષાર્થ જાગૃત જ છે. વ્યવસાયના પ્રસંગમાં વર્તતી રૂચિ વિલય કરવા યોગ્ય છે. પેલા રૂચિને વિલય કર, એટલે પુરુષાર્થની દિશા બીજી જગ્યાએ ખુલશે. એમ જો ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. જો વ્યવસાયમાં વર્તતી રૂચિનો વિલય કરવામાં ન આવે તો એમ માનવાનું કારણ છે કે આ જીવને યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. વાત મોક્ષ પદની કરવી છે, પણ મુમુક્ષુ પદની ભૂમિકા આવ્યા વિના મોક્ષપદની સિદ્ધિ થાય ખરી? તો જ્ઞાની તો અહીંયા કહે છે કે મુમુક્ષુ પદને યોગ્ય એની ભૂમિકા થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના ઈચ્છે છે, પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. એક બીજો સંકેત આપ્યો કે તો પછી આ જીવ આ બધું શું કામ કરતો હશે? તો કે લોકસંજ્ઞાએ. ધર્મ પણ લોકસંજ્ઞાએ થઈ શકે છે, થાય જ છે, થઈ શકે ની ક્યાં વાત કરીએ. આ લોકસંજ્ઞાએ થતી, આત્મસંજ્ઞાથી નથી થતો, અંદરની આરઝુથી નથી થતો, અંદરની બેચેનેથી થતો નથી. ક્યારેક ક્યારેક લોકસંજ્ઞાથી ધર્મના ઉપક્રમો થાય છે. જ્ઞાની કહે છે ત્યાં એને ખરેખર એમ માનવાને કારણ છે કે એની સ્થિતિ હજુ મુમુક્ષુ પદની પણ નથી. 437 કૃપાળુદેવે કહ્યું કે તીર્થંકરોએ કહ્યું કે કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. કલ્યાણની પ્રાપ્તિ ત્રણ કાળને વિશે દુર્લભ છે, કારણ કે જ્યાં સુધી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા, સત જિજ્ઞાસા જાગી નથી. તથો જિજ્ઞાસુ, ઉપનિષદનો પ્રારંભ. તત્વજ્ઞાનને સમજવા માટે શિષ્યની પહેલી ભૂમિકા જિજ્ઞાસુ પણ, પછી ગુરુ એને જગતના સત્યનું દર્શન કરાવે. જિજ્ઞાસુ ભૂમિકા. જીવ સમુદાયની ભ્રાંતિ જે પ્રકારે વર્તે છે તેના બે પ્રકાર છે, એક વ્યવહારિક અને બીજું પારમાર્થિક. બંને પ્રકારનો એકત્ર અભિપ્રાય જો લેવો હોય, જ્ઞાની જુઓ આ કહે છે, ડિટેલમાં કહેવાની જરૂર નથી, વ્યવહારિક હોય કે પારમાર્થિક હોય, ભ્રાંતિ કેટલું અક્ષર શબ્દ મૂક્યો, શબ્દનો મૂક્યો, નહીં ખબર હોય કૃપાળુદેવને લખતી વખતે નહીં ઉપયોગ હોય, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રૂચિ થઈ નથી. તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત દર્શનને વિશે સતદર્શનરૂપ ભ્રાંતિ તે છે. અસત્સંગનું જોર ઘણું છે. જ્યાં સત્યની વાત નથી, ભલે કહેવાય ધાર્મિક, ભલે કહેવાય આધ્યાત્મિક, આ બધું હોય પણ એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. બધું જ લોકસંજ્ઞાના વ્યવહાર ચાલે છે. એ કહેવાતો એ સત્સંગ પણ અસત્સંગ છે, કારણ કે અસતમાંથી સત મળે નહીં અને જેનો આધાર સત ન હોય. સત્પુરુષ, સત્પુરુષના વચનો જેમાંથી સત નીતરી રહ્યું છે એવો સમાગમ કે એવો સત્સંગ ન હોય અને કેવળ કલ્પનાના જાળાવાળા તાણાવાણા ગૂંથીને રાખ્યા હોય અને વાણીનો વિલાસ થાય, તર્ક વિતર્ક ચર્ચા વિતંડાવાદમાં આખું આયખું પૂરું થઈ જાય, નહીં વાદના ચક્કરમાં પડી જાય તો ભવ ચક્રમાંથી જલ્દી નીકળે પણ નહીં ચક્રમાંથી નીકળવું આકરું છે. આ બધું અસત્સંગના પરિણામ છે. જ્ઞાની પુરુષ કહે છે કે આ બધી ભ્રાંતિમાંથી જીવ હજુ બહાર નીકળ્યો નથી. માટે અનંતવારના એના શાસ્ત્ર શ્રવણ કે શાસ્ત્ર અભ્યાસ વિદ્યા અભ્યાસ એને કારગત થયો નથી, કારણ કે જિજ્ઞાસા એ નથી. એના કારણે થઈને વ્યર્થની અંદર એ સમય ગુમાવે છે, શક્તિ ગુમાવે છે. એક માર્ગ જોઈ ત્રણ કાળમાં આત્મસિદ્ધિમાં આ વાતને કૃપાળુ દેવ કહે છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે વ્યવહારને, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. આત્માર્થી છે, જિજ્ઞાસુ છે. હવે એને નક્કી કર્યું છે કે ભલે બધી જુદી જુદી વાત હોય પણ ત્રણ કાળમાં મુક્તિનો માર્ગ તો એક જ હોઈ શકે, અને એનું જો કંઈ પણ એનું માપદંડ હોય, બેરોમીટર હોય, તો પ્રેરે તે પરમાર્થ નહીં કે જે ત્રણેય કાળમાં એક છે, એ પરમાર્થ પણ જે લઈ જાય તે વ્યવહાર એ જ સમંત કરી શકાય, એ જ માન્ય કરી શકાય, એ જ વ્યવહાર, એ જ મારી સાધના, જેનાથી આ જીવ છૂટે, જેનાથી બંધન છૂટે, એ જ પ્રક્રિયા સાચી. જેનાથી ગાંઠ દ્રઢ થતી હોય તો પ્રક્રિયા ખોટી. આ પ્રકારની જીવની ભૂમિકામાં પરમ કૃપાળુ દેવે આત્માના છ પદની બધી જ વાત મૂક્યા પછી, મોક્ષનો ઉપાય બતાવ્યા પછી, આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે તે પોતાના જ કર્મનો કર્તા છે, અને જે આત્મા છે તે પોતે કરેલા કર્મનો ભક્તા પણ પોતે જ છે, એવા આત્માનો આ કરતા ભોગતા પણ મટીને મોક્ષ થઈ શકે છે, એને માટેનો ઉપાય છે અને એ ઉપાય સુધર્મ છે. એ ઉપાય સુધર્મ છે. પેલા ઉપાય છે અને ઉપાય પછી સુધર્મ છે, અને આ સુધર્મ છે, આ રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ઉમા સ્વાતીજીએ જે કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉપાય તો પાંચ કીધા, પછી સુધર્મ કીધા, પણ આ સુધર્મ પ્રાપ્ત કોને થાય? આ રત્નત્રય પ્રાપ્ત કોને થાય? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકેતને વર્તે અંતર શોધ. બે વાક્ય આખી ગાથાની અંદર બે અક્ષર પકડાય છે, તે જિજ્ઞાસુ જીવને
અને તો પણ અમે સંકેતને આ જ્ઞાની પુરુષની વાણી છે, એક એક અક્ષરને એને યોગ્ય મૂલ્યાંકન આપજો. તે જિજ્ઞાસુ જીવને કયો જિજ્ઞાસુ? હું ને તમે સર્ટિફિકેટ આપીએ એ જિજ્ઞાસુ?
કશાય નીપ શાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ.
અહીંયા પણ તે શબ્દ ઉપર બરોબર લક્ષ આપજો. એની બડી ટોમ ડી કેન હેરી ઇઝ નોટ ટે. મુમુક્ષુતાના લેબલ તો સૌને ગમે છે, પણ ખરી મુમુક્ષુતા ક્યાં છે? કશાયની ઉપશાંતતા. જે કહ્યું કે કર્મના વર્ગણાના પૂતગળોને આકર્ષે છે, પછી બંધ કોણ પાડે છે? ચોંટે છે કેવી રીતે? ચિકાસ કોણ આપે છે? આ આત્મા અને આ કર્મનું જોડાણ કરનાર પરિબળ એવું તત્વ એલિમેન્ટ કયું છે? કશાય ભાવ જીવનો, કશાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ. માત્ર સમજાય? આપણે તો પ્રાયોરિટીના બધા લિસ્ટ છે, કો પ્રકારનું આપણે જોઈએ છે, એમાં મોક્ષ ક્યાં હોય? લાસ્ટ. આપણી પ્રાયોરિટી, આપણે જે કાંઈ ઉપક્રમ 50-60 વર્ષના કરવા હોય એ તો ઠીક છે, પણ 60 વર્ષના કોઈ પૂછીને તો હજી એને કેટલાય કામ કરવાનો હોય. હજી આ કરવું છે, હજી તે કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, અને પાછા વાત કરે ધર્મસ્થાનમાં બેઠા બેઠા. એટલે આ બધું હજી સંસારનું બાકી રહ્યું છે તો પછી અહીંયા શું કામ આવ્યો? માત્ર મોક્ષ અભિલાષ. આ ભૂમિકા છે જિજ્ઞાસુની, કે મારે કઈ નથી કરવું, અને થાય તોય ભલે ને ન થાય તોય ભલે. હવે મારી પાસે કોઈ આયોજન નથી, કોઈ પ્રયોજન નથી સંસારનું, જેનાથી સંસાર વધે. વાત પૂરી થઈ ગઈ. જાગ્યા ત્યાંથી સવાર, અનંતકાળ કદાચ ઊંઘમાં ગયો હશે, પણ શ્રીમદ રાજચંદ્ર જેવો જો યુગ પુરુષ મને મળ્યો છે, અને વિતરાગના માર્ગને પ્રગટ કરનાર આ કાળની અંદર તીર્થંકર કોટીનો પુરુષ મારી સામે, અને એના અક્ષર મારી પાસે આવ્યા છે, એના શબ્દ, એનો બોધ, જીવતો જાગતો ધબકતો ચેતનવંતો સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, ત્યાંથી શરૂ કરીને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર આવે જો સત્પુરુષની મુદ્રા અને એના વચનામૃત જો મને પ્રાપ્ત થયા છે, તો મારા માટે હવે બધા પ્રસંગો સંસારના બંધ છે. વાત પૂરી થઈ ગઈ. ધસ ફાર એન્ડ નો ફર્ધર. આ નિર્ણય છે માત્ર મોક્ષ અભિલાષ. અનેક અભિલાષાઓની સાથે મોક્ષ પણ મળી જાય તો મેળવી લેવો છે. માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ. હવે તો ભવનો ખેદ છે. આ સંસારની અંદર ફરીથી આત્મભાવે કરીને ન જન્મવાની નિશ્ચર પ્રતિજ્ઞા છે કૃપાળુદેવજીએ. કદાચ જન્મવું પડશે તો ઈચ્છાને વિરુદ્ધ, આત્મભાવે તો નહીં જ. પ્રીતિથી સંસાર હવે માંડવો નથી. સંસારમાં ગમે તેવું સુખ હોય, ચક્રવર્તી પદની કોઈ કદાચ આપણને વરદાન આપે, તો પણ ચક્રવર્તી પદના રૂપમાં પણ આ સંસાર જોઈતો નથી. તો નાના નાના ક્ષુલ્લક સુખને શું કરવા છે? આ માત્ર મોક્ષ વિલાસ. ભવનો આટલો ખેદ, ફરીથી ન જન્મવું અમારે બીજી માંગ કરવી નથી. મૃગા પુત્રને જે મને માએ કીધું કે હવે દીક્ષા લેવી હોય તો લે, પણ સંયમ એવો પાડજે કે તારી માને આ વખતે રોવું પડ્યું છે, હવે આ જગતની અંદર કોઈ માને રોવું ન પડે. માં જ ન હોય તો કોણ રોનારી હશે? આવો સંયમ પાડજે. આ સ્થિતિને ભવનો ખેદ કહે છે. અંતર દયા. હવે એને પોતાના આત્માની દયા આવે છે. અનંતકાળ આ આત્માને દેહ અર્થે ગાયડો છે. એક ભવ હવે આ દેહને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે ગાળીએ. કંઈક ઓળખાણ તો થાય, પ્રાપ્તિ ન થાય તો કંઈ નહીં. પણ કહ્યું ને, સમ્યક દર્શન મેળવનારને સિદ્ધપદ અવશ્ય પ્રાપ્તિ થાય છે, આવું જ્ઞાનીઓનું અભય વચન છે. કૃપાળુદેવ કહે છે એને મુક્તપણાની છાપ લાગે છે. બસ આ છાપ મેળવીને જવું, કળિયુગ હોય તો આ છાપ મળી શકશે. આ કાળની અંદર પરમ કૃપાળુ દેવે તો કહ્યું કે એકાવતારીપણું પણ થઈ શકે છે. જિજ્ઞાસા આપણી કેટલી છે તો પછી એમ થશે જેમ લોકમાન્ય તિલકે કહ્યું કે સ્વરાજ્ય ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ એન્ડ કેન આઈ સે સેલ્વેશન ઇઝ માય બર્થ રાઇટ ઇમેન્સિપેશન ફ્રોમ ધીસ કર્મ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ મુક્તિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે પ્રત્યેક આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે સર્વ જીવ છે સિદ્ધ સન હું મેળવીશ આ રણકાર બહુનો ખેદ અંતરની દયા ત્યાં આત્માર્થ નિવાસ
દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર.